તારીખ 11-10-1998, શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક 313, 315 અને 316 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 736.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક 313 ચાલે છે, પાનું 310 છે. ગુજરાતી પત્રમાં પોતાના પરિણમનને વ્યક્ત કરે છે સુભાષભાઈને. પોતાના અંતરંગ પરિણમન, અંતર બાહ્ય પરિણમનને દર્શાવવા પાછળ આશય એવો છે કે અમારા પરિણમનને તમે સમજો તો તમને એ પરિણમનને અનુસરણ કરવાનું થઈ શકે, તમારાથી બની શકે. એટલા માટે એમણે મથાળું બાંધ્યું છે, હેડિંગ લીધું છે કે જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ છઈએ છીએ. પોતે પણ જ્ઞાની છે. જો અમારા આત્માનું અવલોકન તમે કરો તો તમે પણ અમારા જેવા થઈ શકો. અનુસંધાન છે હેડિંગ સાથે. શું લખે છે કે બહારમાં કોઈ એવા પ્રકારનો ઉદય છે કે અપૂર્વ વિતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમજ બીજા પણ ખાવા પીવા વગેરેના પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. શું કહ્યું કે બહારમાં તો એવો ઉદય છે કે અમે વેપાર સંબંધી પ્રવૃત્તિ કરી શકીએ છીએ, અંદરમાં અપૂર્વ વિતરાગતા છે. જ્ઞાન દશા, બહુ સારી એવી જ્ઞાન દશા વર્તતી હોવા છતાં પણ બહારમાં વેપાર સંબંધીની પ્રવૃત્તિ કરી શકીએ છીએ. જે પ્રવૃત્તિમાં અશુભ રાગ છે, કેવો છે? અશુભ રાગ છે. અંદરમાં અપૂર્વ વિતરાગતા છે, બહારમાં અશુભ રાગની પ્રવૃત્તિ ચાલે છે. એ ઉપરાંત તેમજ એટલે એ ઉપરાંત બીજા પણ રોજના ઉદય પ્રમાણે ખાવા પીવાના વગેરેની પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. એટલે એમાં તો જરાય મન લાગતું નથી, જાણે પરાણે પરાણે કરતા હોય એવી રીતે કરીએ છીએ. વેપારનું તો બંધન સ્વીકાર્યું છે એટલે એ પ્રવૃત્તિ કરી લઈએ છીએ, કાં તો આપણે પોતે બંધન સ્વીકારી લીધું છે ભૂતકાળમાં, હવે બીજો ઉપાય નથી. આમાંથી છટકી શકાય, છૂટી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે એ પ્રવૃત્તિ પોતે કરી લઈએ છીએ. ખાવા પીવા વગેરેની જે પ્રવૃત્તિ છે એ માંડમાંડ થાય છે, ઉપયોગ ચાલતો નથી એટલો, જાણે પરાણે પરાણે કરવું પડે, બળજબરીથી કરવું પડે એવી રીતે પ્રવૃત્તિ કરી. જો જ્ઞાનીની દશા અને મુમુક્ષુની દશાને આપણે તુલના કરીએ કે મુમુક્ષુને ખાવા પીવાનું અટકાવ્યું નથી, હજી તો ટ્રાન્સફર કર્યું છે છાસ રોટલીમાં, તો એ માંડ માંડ થાય છે. આ તો કે ખાવા પીવાનું જ માંડ માંડ થાય છે, કેટલો બધો ફેર. નાનીની દશા જુઓ તમે, માંડ માંડ જાણે પરાણે પરાણે ખાવું પીવું પરાણે થાય. બેનશ્રીની દશા જોઈ લઈ, 12 વાગે જમવાનો ટાઈમ થાય એટલે બહેનો રસોઈ બનાવી રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા પધારવું હોય તો પધારવા, એક જાતનો જમવાનો કોલ આવે ત્યાંથી કંટાળો આવે એમ. એટલે કોઈ વાર કંટાળીને શું બોલે ખબર છે, બસ આ ટાઈમ થયો કે તમારે જમવાના પડઘમ વાગ્યા એમ કે, પડઘમ વાગ્યા એમ કે. પડઘમ એટલે શું? કાનમાં વાગે છે એવી વાતો. પડઘમ વાગે ને તો બહુ અવાજ થાય ને તો કંટાળી જાય માણસ, ન ગમતો અવાજ. એમાં તમે જમવા બોલાવો છો એમને ગમતું નથી એમ કે. પછી ઉદાસ ભાવે થોડુંક ખાઈ લે, પણ ઉદાસ ભાવે ખાય, માંડ માંડ જાણે ખાતા હોય એવું લાગે. એક ગોઢ રોટલી, એક ગોઢ થેપલું કાંઈ ખાધું, એ છાશ સાથે થેપલું ખાઈ લેતા હતા. એકાદું શાક બનાવ્યું હોય, ક્યારેક લેવું હોય તો લઈએ, નહીં તો ન લઈએ. છાશનો અડધો ગ્લાસ અને એક ગોઢ થેપલું, વાત પૂરી જમવાની. પણ એ પરાણે પરાણે એક તબિયત ખરાબ હતી ને એક વૈદ્યરાજને લઈ ગયેલા અમે. વૈદ્યરાજે બેનશ્રીને બહુ બીજી ઢબથી વાત કરી કે આપણે શરીરમાં કાંઈ રોગ નથી, બીમારી નથી, ફક્ત હોજરીને આંતર સંકુચાઈ ગયા છે એટલે પાચન નથી થતું. નાના બાળકની જે પરિસ્થિતિ હોય હોજરીની ને આંતરની, એવી રીતે થઈ ગયું છે. સાવંતારમાં બહુ અન્યાય કરો છો એટલે બધાને એમ થયું કે આ વૈદ્ય શું બોલે છે, અન્યાય કરે છે એમ. કે શરીરને બહુ અન્યાય કરો છો તમે, શરીરને ન્યાય નથી આપતા. તો કે કેમ એમ કહો છો? મનુષ્ય દેહ તો ઉત્તમ છે એમ બધા ધર્મો કહે છે. એ બધા બનતા વિભ્રામણ હતા વૈદ્યરાજ ઘણું કરીને. મનુષ્ય છે એ તો ઉત્તમ શરીર છે એ તો બધા આપણે માનીએ છીએ. આપણા આત્માને આપણે ચૈતન્ય દેવ કહીએ છીએ. મંદિરમાં બિરાજમાન છે તો મંદિર તો સરખું રાખવું જ જોઈએ ને. કેવી રીતે ન્યાય ઉતાર્યો? તમે સરખું ખાતા પીતા નથી, એ જ વાંધો છે, બીજો કઈ વાંધો નથી. સાંભળ્યું, જવાબ ન દે ને, બહુ ગંભીર હતા, જવાબ ન તો દેતા. અમે બધા હસીએ સાંભળનારા કે આ ઠીક સંભળાવે છે, એ તો એમને કરવું હોય કરે, એ કઈ એવું તે. પછી અમે ખોરાક બહુ નહોતા લેતા ને એટલે સંતરા મોસંબી ને એવું પછી વધારે આપવાનું શરૂ કર્યું. પોષણ પણ મળે અને બહુ વજન પણ હોજરી ઉપર ન આવે. હોજરી સંકોચાઈ ગઈ, બહુ વજન કરો તો નકામો હતો. અને આસ્તે 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 ઓલા સંધોકણની જેમ જઠરાગ્નિ પ્રગટાવવો પડે એમાં. એવી દશામાં જઠરાગ્નિને પ્રદીપ કરવો હોય તો ઓલા સંધોકણથી કેમ થોડો ભૂકો નાખતા જાય ખોટાવરા ઉપર, નગ્ન થોડો 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 બળવાન થાય એવી રીતે. એવી જાતની ટ્રીટમેન્ટ હતી એમને. પછી દવા નહીં, ખોરાક નહીં, એવી જાતની ટ્રીટમેન્ટ હતી. આશય એ છે કે બીજાને ખાવા ન મળે સામાન્ય માણસોને તો એને આકુરતા થાય, અમને ખાવા મળે તો એ ખાવાની આકુરતા થતી હોય છે, એવું લખે છે. તો 25 વર્ષની યુવાન ઉંમર છે બેન સર, તો 70 વટાવી ગયા હતા જયારે વાત થાય તે, ત્યાં તો 75 વટાવી ગયા હતા. પણ આ તો 25 વર્ષની યુવાન ઉંમર છે, ભાવ યુવાની કહેવાય 25 વર્ષ. ખાવા પીવાનું પ્રવર્તન માંડ માંડ કર્યું. મન ક્યાંય વિરામ પામતું નથી, ક્યાંય થરતું નથી, ક્યાંય મન થરીને ઠામ થતું નથી. ઘણું કરીને અત્રે કોઈનો સમાગમ ઈચ્છતું નથી. અને અહીંયા કોઈ આવે તો એમને પસંદ નથી, કેમ કે વ્યાપારનો ઉદય છે, આવનારને નુકસાન થવાનો સંભવ વધારે છે. કાંઈ લખી શકાતું નથી, લખવામાં પણ ઉપયોગ એટલો ચાલતો નથી. વધારે પરમાર્થ વાક્ય વધવા ઈચ્છા થતી નથી, વધવા એટલે કહેવાની, બોલવાની ઈચ્છા નથી થતી. પરમાર્થ વાક્ય બોલવાની પણ બહુ ઈચ્છા થતી નથી. અંતરમાં સમાઈ જવાનો ભાવ રહે છે એમ કહેવું છે. આત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ શાંત ને સુધામય તત્વ છે, શાંત સુધામય તત્વ. બસ એમાં થરીને થામ થરીને ઢીમ થઈને રહીએ. કોઈએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર જાણતા છતાં લખી શકતા નથી. ઉત્તર છે ને શું જવાબ આપવો એ જાણીએ છીએ, પણ લખવામાં ઉપયોગ ચાલતો નથી. ચિત્તનો પણ જાજો સંગ નથી. ચિત્ત એટલે મનમાં જે વિકલ્પો થાય છે એ વિકલ્પોથી ભિન્ન મારો આત્મા અંતર પરિણમનમાં વર્તે છે, એનો પણ સંગ કરતા નથી. ચિત્ત છે, મન છે, એ બહિર્ભાવ છે અને આત્મા અંતર્મુખ ભાવે વર્તે છે. એને એની સાથેનું એકત્વ નથી, જાજો સંગ નથી એટલે એની સાથેનું વિકલ્પ સાથેનું એકત્વ નથી. આત્મા તો આત્મભાવે વર્તે છે. અમારો જે આત્મા છે એનું મુખ્ય જે અમારું પરિણમન છે એ આત્મભાવરૂપ છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. પ્રતિ સમયે અમારો આત્મરસ આત્મભાવ થોડો વધતો નથી, બહુ વધે છે, બહુ વધે છે. ગણતરીના વર્ષો લઈએ તો લગભગ 10.5 વર્ષની એમની જ્ઞાન દશા છે. 24મા વર્ષે સંકિત થયું છે, 33 વર્ષ અને 5.5 મહિને, 33 મહિના 5 મહિના ને 20 દિવસ ચૈત્ર વર્ષ 5મે દેહત્યાગ કર્યો છે. 33 વર્ષ એટલે યુવાન ઉંમર જ ગણાય અત્યારે તો. 10.5 વર્ષની સાધક દશામાં, જ્ઞાન દશામાં માત્ર એક ભાવ બાકી રહે એટલા જ કર્મ બેલેન્સ બાકી રહી ગયા, બાકી નિર્જરા થઈ ગઈ. કેમ કે સાધક દશામાં ઘણો પુરુષાર્થ કરેલો, ઘણો પુરુષાર્થ ચાલેલો અને લખે છે પોતે 25મા વર્ષે લખે છે, હજી 1.25 વર્ષ થયું છે જ્ઞાન દશાને. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ, થોડી નહીં ગુણ એટલે સ્ક્વેર, 5 × 5 = 25, 25 × 25 = 625, 625 × 625 એમ એવી રીતે કર્મની નિર્જરા. હે, બહુ સારી દશા. આ કાળમાં આવા જ્ઞાની થાય એ આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે. ભૂલા પડેલા જ અહીંયા આવે, નહીં તો અહીંયા આવે જ નહીં. તો આવા બધા જ્ઞાનીઓ મહાવિદ્યમાં હોય, પણ કોઈ 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 જીવનના સદભાગ્ય હોય છે કે આવી ચડે છે અહીંયા, તો કંઈકનો ઉધાર થઈ જાય છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. બીજાને ખબર પડે પડે એવી રીતે અમે રહેતા નથી. બીજાને ખ્યાલ જ ન આવે કે અમે અંદરમાં ક્યાં ચાલીએ છીએ. અંતરમાં ઊંડા 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 આત્મ સ્વભાવમાં વિચરતા હોવા છતાં બહારમાં કોઈને ગંધ ન આવે કે અંદર શું ચાલે છે, બીજા સમજી ન શકે અને કોઈ ન સમજે એમ જ પોતે રહે છે. જરા પણ દેખાવ કે આડંબર કરતા નથી જ્ઞાનીપણાનો, એવી રીતે રહે છે. અથવા કોઈ કળી શકે, સમજી શકે તેવાનો પ્રસંગ પણ અહીંયા નથી. એવા કોઈ પાત્ર જીવો નથી. આ તો બહુ પાત્ર જીવ હોય તો પકડી શકે, નહીં તો પકડી ન શકે. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. મહાવીર સ્વામીને જે જ્ઞાન હતું એ જ્ઞાન અમારા આત્મામાં છે, એમ સહજ સ્મરણ થતાં તમને લખ્યું છે, એવું સ્મરણ થતાં તમને લખ્યું છે કે અમારા આત્મામાં જે અત્યારે આત્મજ્ઞાન વર્તે છે એવું આત્મજ્ઞાન ભગવાન વર્ધમાન સ્વામીને વિશે હતું. પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભળી આવે છે. એટલે તીર્થંકર દેવ જે બોધ કહેતા હતા એ અમને અત્યારે સાંભળે છે, સમોસરણમાં અમે સાંભળ્યું છે. એ પોતાને જાતિસ્મરણ જ્ઞાન હતું અને સમોસરણનું કોઈ સ્મરણ પણ એમને આવે છે. એટલે તમને અને ગોસળિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો, હવે હવે અહીંથી એમને દ્રવ્યાનું યોગ ઉપર લઈ જાય છે. અત્યાર સુધી એમને વેદાંતની ભાષામાં વાતો કરી, એમને લખાપટ્ટી કરી, હરિ ઈચ્છા આમ છે અને શ્રી હરિ આમ છે, ઈશ્વર ઈચ્છા આમ છે. હવે એમ કહે છે કે તમે પદાર્થને સમજો. અમને જે જ્ઞાન છે એ તીર્થંકર પાસેથી લઈને આવ્યા છે, તીર્થંકરથી સાંભળેલો બોધ અમને સાંભળે છે, સ્મરણમાં આવે છે કે ભગવાન આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા. અને અમારા પરિણમન સાથે આજે ટેલી થાય છે, એ જ્ઞાન અને અમારું પરિણમન બરાબર ટેલી થાય છે. એટલે અમે તમને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો, હવે બીજી વાત ભૂલી જાઓ. કોઈ પૂર્વગ્રહ હોય તો છોડી દો, પૂર્વના આગ્રહો મૂકી દો, પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો. એમ કરીને અહીંયા આ પત્ર સમાપ્ત કર્યો છે. ત્યાર પછી સૌભાગભાઈ ઉપરનો પત્ર છે 315મો. એમાં સામાન્ય વાત લખી છે, અમે કોઈ વાર કઈ કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ અને તે આપણે ક્યાંય વાંચ્યા હોય, બનવા જોગ છે, સાંભળ્યા હોય કદાચ, તો પણ અપૂર્વવત જાણવા. અપૂર્વવત એટલે તમારા આત્મકલ્યાણની અપૂર્વતાને અનુલક્ષીને અમે એ પદો લખ્યા છે. તમે વાંચ્યા હોય, સાંભળ્યા હોય ત્યારે તમારો આત્મકલ્યાણનો અભિગમ કે લક્ષ ન હોય. હવે અમે જે લખીએ છીએ એની અંદર તમે ધ્યાન આપજો, એમ કે આમાં આવું લખવા પાછળ આમનો પારમાર્થિક દ્રષ્ટિકોણ શું છે, પારમાર્થિક આશય શું છે, એવું કોઈ અપૂર્વ છે એમ સમજીને જરા ધ્યાન દેવાનો પ્રયત્ન કરજો. આ તો વાંચ્યું છે ને, સાંભળ્યું છે ને, ખબર છે ને, એનો અર્થ આવડે છે એમ નહીં જાણ દેવા દેતા. ગુરુદેવશ્રીએ સોનગઢમાં વર્ષો સુધી પ્રવચનો આપ્યા, નિત્ય નિયમ હતો એમનો, પ્રવચનો આપવાનો નિત્ય નિયમ હતો. સમયસર બરાબર પ્રવચન શરૂ થાય, સમયસર બંધ થઈ જાય, નિયમ બંધ વાત હતી. ત્યાં રહેવા વાળા મુમુક્ષુઓને રોજ સાંભળવા મળતો. ઘણી વાતો સાંભળવા વાળાને એમ લાગે કે તો આપણે આ વાત ઘણી વાર સાંભળી છે એવું લાગે, અને સામાન્ય માણસોને એવું લાગવાનો સંભવ વધારે છે. એમ જાણીને કોઈ કોઈ વાર પોતે એમ કહેતા કે એની એ વાત આવે છે એમ નહીં રાખવાનું, અપૂર્વ ભાવો શું આવે છે આ વાતોથી, એમ અપૂર્વ ભાવો શું આવે છે એમ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજાય એટલું સમજવું અંદરથી, તો અપૂર્વ અપૂર્વ ભાવો આવે છે કહેતા. કોઈનું ધ્યાન ખેંચાય તો એને અપૂર્વતા લાગે, ન ખેંચાય એનો કોઈ ઉપાય નથી. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઈચ્છવા જેવી દશામાં નથી. એટલે કોઈ કાવ્યો રચવા કે એવી કોઈ ઈચ્છામાં નથી. એટલે કોઈ વાર યાદદાસમાં આવે એ પદ લખી નાખીએ છીએ. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીના ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. સ્વરૂપ પ્રગટ થવું સહજમાં છે અને જેને પ્રગટ થાય તેને તે સહજાત્મ દશા જ કહેવામાં આવે છે, કેમ કે એમાં કૃત્રિમતા હોતી નથી. જે પ્રગટ થાય છે એ સહજ જ પ્રગટ થાય છે. અકૃત્રિમ કરતા બુદ્ધિ વિનાના સહજ પુરુષાર્થના બળે સમ્યક દર્શન આદિ સહજ આત્મદશા પ્રગટ થાય છે. એવું સ્વરૂપ સહજમાં પ્રગટ થવા યોગ્ય હોવા છતાં પણ વિકટ પણ છે. કેમ વિકટ છે? કે જ્ઞાનીના ચરણ સેવન વિના તો અનંત કાળે પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આ જે વાત કરે છે એ પોતાના અનુભવની કરે છે. પૂર્વ ભવના જાતિ સ્મરણ જ્ઞાનથી વાત કરે છે કે અમે પણ આત્મકલ્યાણ કરવા માટે પરિશ્રમ બહુ કરેલો, બહુ પરિશ્રમ કરેલો, પણ અમને પત્તો નહોતો ખાતો, માર્ગનો પત્તો નહોતો ખાતો. એવો જ ઇતિહાસ સોગાનીજીનો છે. સોગાનીજીનો વર્તમાન ભવનો પરિશ્રમ બહુ હતો. શાસ્ત્ર સ્વાધ્યાયમાં લાગેલા તો ધંધો વેપાર ને ખાવા પીવાનું છોડીને લાગેલા, ધ્યાન ને યોગની ક્રિયામાં લાગેલા તો કલાક ને કલાક ને રાત ને રાત રાત આખી રાત ને રાત ધ્યાનમાં લે. પૂજા ભક્તિમાં લાગેલા તો છ છ કલાક મંદિરમાં ભગવાનની પૂજા કર્યા. સવારના 4 વાગે જાય તો રાત બપોર સાંજે 10 વાગે બહાર નીકળે. સવારે 6 કલાકે બહાર નીકળે. દિશા શું જ નહોતી મળતી. પાત્રતા જરૂર થતી હતી, ભાવના હતી, ભાવના સાચી હતી, પાત્રતા જરૂર હતી, પણ પૂર્વ સંસ્કાર હતા નહીં એટલે આત્માને ઓળખવા બાજુનો કોઈ પ્રક્રિયા આગળ નહોતી ચાલતી. ગુરુદેવ મળ્યા પછી 24 કલાકમાં કામ કર્યું, પણ મિત્ર અનંતકાળે ન થાય એવું કામ છે એ, અને નથી થયું અનંતકાળે. એમનું પણ અનંતકાળ સુધી નથી થયું, આ પહેલું વહેલું થયું છે. આ ભાવમાં સાદી મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતા. એ સાદી મોક્ષ માર્ગ પહેલો વહેલો શરૂ થયો, સાદી સમ્યક દ્રષ્ટિ થયા. એમને એક ભાવ બાકી છે, એ ગુરુદેવના જ્ઞાનમાં આવ્યો. અને કૃપાળુ દેવનો એક ભાવ બાકી છે, એમના પોતાના જ્ઞાનમાં આવ્યો અને ગુરુદેવના જ્ઞાનમાં આવ્યું. ગુરુદેવને તો કોઈ પ્રશ્ન કરેલો, સાંજે બેઠા હતા બાર લોબીમાં, પાક ઉપર બેસે સાંજે જમ્યા પછી કોઈ વારે પ્રશ્ન કર્યો હતો. ત્યાં પોતે એમ લખે છે કે મેં એક જ દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. તો આ વાત એમને પોતાને કેવી રીતે ખબર પડે? તો કે નિર્મળ શ્રુત જ્ઞાનમાં ખબર પડે. શું કીધું? પોતાના નિર્મળ શ્રુત જ્ઞાનમાં એ ખબર પડે છે. વધારે એટલું બોલ્યા કે એ નિર્મળ શ્રુત જ્ઞાનમાં આવી કોઈ વાત આવીને એમણે પ્રસિદ્ધ કરી હોય તો કેવળ જ્ઞાનમાં જેટલું અફરપણે ભાસે છે એટલું જ અફરપણે શ્રુત જ્ઞાનમાં ભાસે છે. કેવળ જ્ઞાનની સરખામણી કરી હતી ગુરુદેવે એકાવતારીપણાની કૃપાળુદેવની વાત કરી ત્યારે. એટલા બધા પોતે કૃપાળુ દેવના સ્ટેટમેન્ટ ઉપર પોતે એટલા બધા મજબૂત હતા. અત્યારે સામાન્ય મુમુક્ષુ હોય એમ કહી દે કે એમને ખબર નહોતી પડતી, એમને ભૂલો ઘણી હતી, પણ ક્યાં એ ને ક્યાં તમે. હા, પોતાની હેસિયતનો ખ્યાલ નથી હોતો માણસ. આપણું હજી કોઈ ઠેકાણું નથી. અને આ એકાવતારી સમર્થ જ્ઞાની છે જેનો સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો જાય એવી દશા છે. એ ભૂલ કરે છે ને મને જે સિદ્ધાંત ભૂલ છે ને કંઈક કંઈક આવે છે અત્યારે તો. એ છે કે સ્વરૂપ તો સહજમાં પ્રાપ્ત થાય તેવું છે, પરંતુ જ્ઞાનીના ચરણ સેવન વિના એમને પણ પોતાને ગત ભાવમાં કોઈ જ્ઞાની પુરુષ મળ્યા છે અને ત્યારે ભાન થયું છે કે ગમે એટલો પરિશ્રમ કર્યો તો જો આ જ્ઞાનીનું ચરણ સેવન ન થયું હોત તો હું જ્ઞાન મને જ્ઞાનની પ્રાપ્તિ હજી અનંતકાળ સુધી ન થઈ હોત, અને કેટલા અનંતકાળ સુધી ન થઈ હોતી કેવું મુશ્કેલ છે. એની વાસ્તવિકતા જ્યારે સમજાય છે ત્યારે એ વિષયની સાચી સમજ આવે છે. એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભાળીએ છીએ, યથારૂપ વિતરાગતાની પૂર્ણતા ઈચ્છીએ છીએ, એ જ શ્રી બોધ સ્વરૂપના યથાયોગ્ય. આત્મસંયમને સ્વરૂપમાં લીન થવું એ પરમાર્થ સંયમ છે, એ આત્મસંયમ છે. એને સંભાળીએ છીએ એટલે એની ભાવના ભાવીએ છીએ વારંવાર, અને પરિપૂર્ણ વિતરાગ દશા થાય એવી એવું ઈચ્છીએ છીએ. એમ કરીને એ પત્ર પણ સમાપ્ત કર્યો છે. એમને 316 પત્રથી એમણે સમયસારનો દ્રવ્યાનુયોગ શરૂ કર્યો છે સુભાષભાઈ પાસે. અત્યાર સુધી જૈન દર્શન પ્રત્યે સીધી રીતે વાત નહોતા કરતા, જૈન શાસ્ત્રની સીધી રીતે વાત નહોતા કરતા, અહીં સુધી લાઈન ઉપર લઈ જતા. હવે છેલ્લે લખ્યું, પદાર્થને સમજો, તમે પદાર્થને સમજો, તમે પદાર્થને સમજો, પદાર્થના વિજ્ઞાનને સમજો, એમ કહેવું છે, પદાર્થના ગુણધર્મને સમજો. એટલે પત્રમાં કાંઈ ન લખ્યું, એ પોસ્ટ કાર્ડમાં ખાલી નાટક સમયસારના બે પદ હું લખીને કોઈ પણ જાતની કોમેન્ટ વિના બે પદ લખી નાખ્યા ખાલી સમયસાર જિજ્ઞાસામાં. પદાર્થને સમજો, જો પદાર્થને આમ સમજવાનો છે. એક પરિણામ કે ન કરતા દરવ દોઈ, દોઈ પરિણામ એક દ્રવ્ય ન ધરતું હે. એક કરતુંથી કોઈ દ્રવ્ય કબહુ ન કરે, કોઈ કરતુંથી દોઈ કરતુંથી એક દ્રવ ન કરતું હે. જીવ પુદગળ એક ખેત અવગાહી દો, અપને અપને રૂપ કોઉ ન ટરતું હે. જળ પરિણામની કો કરતા હે પુદગળ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. બનાસીદાસજીએ નાટક સમયસારનું આ પદ લખ્યું છે કે એક પરિણામ છે એના બે દ્રવ્ય કરતા ન હોઈ શકે. બે જીવ મળીને એક પરિણામ ન કરે, બે પૂદગળ મળીને એક પરિણામ ન કરે, એક જીવ અને એક પૂદગળ મળીને પણ કોઈ એક પરિણામ ન કરે. જે પરિણામ છે એ બે દ્રવ્યથી કોઈ દિવસ ન થાય. અને દોય પરિણામ એક દ્રવ્ય ન કરતું હોય, અને એક દ્રવ્ય છે એ બે પરિણામ ન કરે, એટલે પોતાના પણ અને બીજાના પણ. પોતાના દ્રવ્ય પોતાના પરિણામને પણ કરે, અને બીજા જીવ કે પુત્રના પરિણામને કરે, એવું કદી ન બની શકે. એક કર્તુતિ, કર્તુતિ એટલે ક્રિયા, પરિણામને બદલવા એનું નામ ક્રિયા છે. ક્રિયા પરિણામ કે ફેરની, ફેરની એટલે બદલવું, કર્તુતિ. કોઈ એક ક્રિયા દોય દ્રવ કબહુ ન કરે, બે જણા ભેગા થઈને પરિણામને પલટાવે, પલટાવવાની ક્રિયા કરે, એવું કોઈ દિવસ ન બને. પર દોય કરતું તો એક દ્રવ ન કરતો, એને બે પરિણામને ક્રિયા પલટવાની એક દ્રવ કોઈ દિવસ ન કરે. બે બે ક્રિયાને પલટવી હોય, બે પરિણામની ક્રિયા પલટાય, એ એક દ્રવ ન કરે, બે જુદી જુદી પોતપોતાના દ્રવ કરે. જીવ પુદગળ એક ખેત અવગાહી દો, ખેત એટલે ક્ષેત્ર, ક્ષેત્ર. જીવ અને પુદગળ, શરીર અને આત્મા એક ક્ષેત્રે રહેલા છે બે. આકાશના નિમિત્તની અપેક્ષાએ બંને સરખી જગ્યા રોકે છે, માટે એક ક્ષેત્રે, આકાશના એક ક્ષેત્રે રહેલા છે. એ નિમિત્ત પ્રધાન વાત છે, નિમિત્ત પ્રધાન દ્રષ્ટિકોણ છે. ઉપાદાનની પ્રધાનતાથી જોઈએ તો જીવના ક્ષેત્રમાં એકલો જીવ જ છે અને શરીરના પ્રત્યેક પરમાણુના ક્ષેત્રમાં પરમાણુ જ રહેલા છે, જીવ બિલકુલ નથી, જરા પણ જીવ વ્યાપ્યો નથી. શરીરના કોઈ પરમાણુમાં જીવ વ્યાપેલો નથી, કોઈ પરમાણુ જીવમાં વ્યાપેલા નથી. કઈ નહીં રહેવાનું. જીવ પૂદગળ એક ખેત હું ગાહી દઉં, અપને અપને રૂપ કોઉને ટરતું હૈ. જીવ જીવના રૂપને છોડતો નથી, પરમાણુ પરમાણુના રૂપને છોડતો નથી, ભલે બંને સંયોગમાં સાથે રહ્યા હોય તો. એટલે જીવ અને શરીરનો સંબંધ ક્ષીર નિર્વત છે. દૂધમાં પાણી નાખો તો દૂધના આકારે પાણી ને પાણીના આકારે દૂધ હોય. ગ્લાસમાં હોય તો ગ્લાસમાં, તપેલીમાં હોય તો ટોપિયામાં હોય તો ટોપિયામાં, કળશામાં હોય તો કળશામાં, થાળીમાં હોય તો થાળીમાં. પાણી પાણી છે ને દૂધ દૂધ છે. દૂધમાં પાણી ભળ્યું નથી, પાણીમાં દૂધ ભળતું નથી. જુદું છે, પાણી પાણી રૂપે જ રહ્યું છે, દૂધ દૂધ રૂપે રહ્યું છે. એમ આ શરીરમાં આત્મા આત્મા રૂપે રહ્યો છે અને જળ પરમાણુનું શરીર જળ પરમાણુ રૂપે રહ્યું છે. અત્યારે પણ આ નિર્જીવ શરીર છે, નિર્જીવ શરીરને આપણે મળદું કહીએ છીએ, પણ અત્યારે પણ એમ જ જોવો તમે એને. અત્યારે પણ તમે શરીરને નિર્જીવ અને મળદું જ જુઓ, તમારા શરીરને અને બીજાના શરીરને. પછી તમને ન તો તમારા શરીરની આસક્તિ રહેશે, ન તો બીજાના શરીર. આ વસ્તુની સ્વરૂપ દ્રષ્ટિ છે, યથાર્થ દ્રષ્ટિ છે, વાસ્તવિક દ્રષ્ટિ છે, અને એને જ્ઞાન દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલા માટે કોઈનું પણ મૃત્યુ થાય ત્યારે જ્ઞાની એમ લખે કે જ્ઞાન દ્રષ્ટિએ શોક કરવા યોગ્ય કોઈ વાત નથી. જ્ઞાન દ્રષ્ટિએ શોક કરવા યોગ્ય વાત નથી. કેમ કે એનો આત્મા ભિન્ન હતો. તમે ભ્રમથી અધિકાર કલ્પ અધિકાર સમજાતા કે આ મારો અધિકાર છે, આનો આ મારો ફલાણા છે, આ મારા ફલાણા છે. હતું જ નહીં. એના આત્મા ઉપર કે એના શરીર ઉપર કોઈ બીજાનો અધિકાર હતો નહીં ને છે નહીં, ને થઈ શકે એવી પરિસ્થિતિ ક્યારેય નથી, ભૂત ભવિષ્ય કે વર્તમાનમાં. જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તો શોક થવાનું કોઈ કારણ નથી. એ એક સિદ્ધાંત અનુસાર જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તો દુઃખ થવાનો કોઈ પ્રસંગ જ નથી જગતમાં. આ તો મૃત્યુનો પ્રસંગ તો સૌથી વધારે દુઃખદાયક છે. બરાબર. તો કે જ્ઞાન દ્રષ્ટિએ દુઃખ થાય એવો કોઈ પ્રસંગ નથી જગત. તો પણ જીવને જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે ત્યારે એમ સમજવા યોગ્ય છે કે મારું અજ્ઞાન અત્યારે પ્રવર્તે છે કે જેને લઈને મને દુઃખ છે. જ્ઞાને કરીને કદી પણ દુઃખ હોય જ નહીં. આ સિદ્ધાંત છે કે જ્ઞાને કરીને કદી દુઃખ હોય જ નહીં. જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે એમ સમજવા યોગ્ય છે કે મારું અજ્ઞાન જ પ્રવર્તે છે અને એ જ મને દુઃખ આપે છે, બીજું કોઈ દુઃખનું કારણ છે નહીં. કોઈ પરિસ્થિતિથી દુઃખ છે, કોઈ પરિસ્થિતિથી દુઃખે નથી અને કોઈ પરિસ્થિતિથી સુખે નથી. હીરાના રત્ન જડિત પલંગ ઉપર ચક્રવર્તી સુવે અને ભોંય પથારીએ કોઈ મજૂર સુવે, ઊંઘવાનું સુખ ચક્રવર્તીને કઈ વધારે પડતું આવી જતું હશે. પોતાની ઉપાધિમાં એને ઊંઘ ન આવે. સારું ગાડલું હોય પણ એને પોતાની ઉપાધિને લઈને ઊંઘ ન આવે એનું શું કરો? અને પેલાને આખો દિવસ શારીરિક પરિશ્રમ કરીને થાક લાગ્યો હોય, કઈ ઉપાધિ ન હોય, 5 મિનિટમાં ઊંઘ આવે, કોણ સુખી ગણવા? એ જેટલી ઉપાધિ એટલું દુઃખ, જેટલી નિરુપાધિ એટલું સુખ. સીધી વાત એ છે. અપને અપને રૂપ કોઉને ટરતું હે, જડ પરિણામની કો કરતા હે પુદગળ. જેટલા શરીરના પરિણામો થાય છે એને કરવાવાળા પુદગળ પરમાણુ છે જીવને. એક વલ્લભદાસભાઈ એક પ્રસંગને વાત કરતા હતા. એમના માસીના દીકરા દીક્ષા લીધીને શ્વેતાંબર સાધુ હતા વેરાવાસીમાં. બહુ વિરુદ્ધ બહુ બોલતા, વિરુદ્ધતા ઘણી હતી. ગુરુદેવની વાત બહુ પ્રસિદ્ધ થયેલી કે શરીરનો કાર્ય આત્મા ન કરે ને આત્માનું કાર્ય શરીર ન કરે. તમે જો અમે હાથ હતો કરે, ઉંમરમાં કઈ મોટા છે વલ્લભદાસભાઈ, કે તું બોલે છે, તું નથી બોલતો, તારો બાપ બોલે છે, કે ગરમ થઈ જાય, ગુસ્સામાં બોલે, ક્રોધ આવે એને. અરે હું આ એમ કે શરીરની ક્રિયા હું કરી શકું છું, એટલું બધું એ મિથ્યાતનું જોર, અજ્ઞાનનું જોર એટલું બધું, તેને ગુસ્સો આવી જાય. બે ધર્મની ભિન્નતાનો એટલો બધો વિરોધ એમને થાય. જો યોગ્યતા શું કામ કરે છે. દીક્ષા લીધેલા સાધુ થઈને આ વાત કરે, કહેવાય જૈન સાધુ. શરીરના કાર્યો આત્મા જ કરે છે. જો આ મેં હાથ ઊંચો કર્યો, જો મેં મુઠ્ઠી વાળી, આ મુઠ્ઠી ખોલી, મેં હાથ સીધો તો મેં વાર્યો. ગુરુદેવ એમ કે જો ભાઈ, તારી ઈચ્છા અને તારા શરીરની ક્રિયા એનો સમકાળ છે, એનો મને વાંધો નથી. કાળ બેનો એક છે, પણ તારી ઈચ્છાએ શરીરનું કાર્ય કર્યું તું સાબિત કરી દે મને. એક કાળે કામ થાય માટે એને કર્યું એવું ન હોય, તો કાગને બેસીને લાળને પડવા જેવી વાત છે. પણ કાગડાથી કંઈ ઝાડની લાળી ન પડે, એ તો માણસ ટીંગાઈ જાય તો ન પડે એક વાત, પણ એ પોતે હળી હોય પડી જાય. તો કાગને બેસવું ને લાળને પડવા જેવી વાત છે. કોણ સી વાત નહીં સમજ મેં આવી? કૌવા હોતા ને કૌવા, કાગ મેં ને કૌવા, કોઈ સડી હુઈ ડાલ પે કાગ કૌવા બેઠતા હૈ, પર ડાલ ટૂટ જાતી હૈ, ચીચ ગીર જાતી હૈ. તો કે કૌવા બેઠા ને એટલે ડાલ ગીર ગઈ, કે ઠીક વાત હૈ ક્યા? કોઈ કૌવા કે વજન સે પેર કી ડાલી ગીર જાય એસા હો સકતા હૈ ક્યા? એસે હમારી ઈચ્છા હોઈ ઓર હમને શરીર કા કાર્ય ક્યા, તો જીવને શરીર કા પરિણામ ક્યા કે નહીં ક્યા? એ નહીં ક્યા. સાબિત કર દો કૈસે ક્યા, ક્યું? ઈચ્છા કી મર્યાદા ભાવ મેં સમાપ્ત હોતી હૈ. ઈચ્છા કા જો કાર્યક્ષેત્ર હૈ વો અપને ભાવ મેં સમાપ્ત હો જાતા હૈ, શરીર કા કાર્ય શરીર કર પાએ. શરીર કા કાર્ય અગર જીવ કર સકતા હૈ તો કિસકો રોગ આ સકે? રોગ આને નહીં દે, લેકિન વૈદ્ય ડાક્ટર ખુદ કો રોગી રોગ હોતા હૈ, ઉનકે પિતાજી કો ભી રોગ હોતા હૈ, ઇનકો ક્યા? દો એક થઈ જાય, હો જાતા હૈ. વો તો દ્રવ્યાનુયોગ કા સિદ્ધાંત મેં કૈસે સાધુ બન ગયે, દ્રવ્યાનુયોગ પડતે હી નહીં હોંગે ક્યા? એસા લગતા હૈ. ઉંગલી એસે તુમ કર સકતે હો તો ઇધર કર દો, ઇધર હાથ કરતે હો તો ઇધર સે ઇધર કર દો, ક્યું કર સકતે હો તો કર દો ના. હા एक बाल टेढ़ा है तो सीधा नहीं कर सकता और सीधा है तो टेढ़ा नहीं हो सकता, और काला है तो सफेद नहीं कर सकता, सफेद होता है तो काला नहीं कर सकता। अधिकार कहाँ है जी? काई नो करी सकता पी जेम के पक्षघात तो है तारे ने अत्यारे तो करी सकते छे ने, तो बात में काई माल नथी, ए बात में काई दम नथी, वस्तुना स्वरूप में छे ज नहीं, भ्रांति थाय छे जीव ने समकाले थाय त्यारे भ्रांति थाय छे कि हूँ करी सकूं छु, बाकी छे नहीं। निमित्त निमित्त संबंध क्या रहे, क्रिया थाय त्यारे भलती क्रिया थाय त्यारे आत्मा ज्ञाता दृष्टा छे, पण समझे तो न समझे तो करता भोक्ता छे, समझे तो ज्ञाता दृष्टा छे अने नेत्र करता भोक्ता छे, आ हालत छे। जल परिणामीनी को करता है पुद्गल ने कारणे चिदानंद चेतन स्वभाव आचरतो है, आत्मा जे चेतन आनंद स्वरूप छे पोताना स्वभाव नो करता छे, ए विभाव नो स्वभाव थी करता नथी, स्वरूप छे ए विभाव नो करता नथी, भ्रांतिगत पणे विभाव नो करता छे, अने स्वरूप नो भान थे स्वभाव परिणामी छे, आत्मा भान थे स्वभाव परिणामी छे, બેભાનપણામાં વિભાવ પરિણામ છે, એ રીતે સમયસારનું પદ ટાંકે છે અને પદાર્થને સમજવા માટે એમણે અહીંથી શરૂઆત કરી છે, ત્યાર પછીના પત્રમાં પણ એ વિષય ઉપર એમણે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે, એ જ પદ ઉપર પોતે સ્પષ્ટીકરણ આપ્યું છે, એ પાછળ છ દિવસ પછી પત્ર લેખ્યો છે, એ પત્ર જરા વિસ્તારથી લેખ્યો છે। आई सुधीरा।